એવા મોટા ભવ્ય જિનાલય છે. અને વધારે શું કહીએ, આવા જે અકૃત્રિમ જિનાલય શાશ્વત છે ને, એ પણ આજે જૈન ધર્મની મહાનતાની ઘોષણા કરે છે. જે અકૃત્રિમ શાશ્વત જે વિતરાગી જે જિનબિંબ છે ને, એ આપણો આજે વિતરાગ સ્વભાવ છે અને એના આશરે જે વિતરાગી દશા પર્યાય પ્રગટ થાય છે, આ જૈન ધર્મની મહાનતાની ઘોષણા કરે છે. જે સમ્યક દ્રષ્ટિના અંગ કહ્યા, પ્રસમ સંવેગ અનુકંપાને આસ્તિક્ય, આસ્તિક્ય પણ આવું હોય કે ના હોય, કોને જોયું છે? એક દિવસે કહ્યું હતું ને, અમારી પાસે આગમ નામના ચક્ષુ છે. અમારી પાસે આજે ચક્ષુ વડે તો આપણે આ પારલાજીના લઈને જોયા, સોનગઢ સંમિત શિખરને આ ચક્ષુ જોવામાં નિમિત્ત કારણ. પણ અમે આવું આઠમા નંબરમાં એક નંદીશ્વર નામનો દ્વીપ છે, ત્યાં આવા મોટા પર્વત છે ને, ત્યાં જિનાલય છે, એ અમે અમારા જ્ઞાનમાં દેખાય છે. શ્રુતિ જ્ઞાનની પણ તાકાત છે ને, મતિ જ્ઞાન દ્વારા વિશેષ તર્કના આગળ લંબાય છે તો શ્રુતિ જ્ઞાનમાં આનો નિર્ણય થાય છે. તો એ જે જિનાલય આટલા જે વિશાળ છે, એમાં એક દિશામાં જે 13 જિનાલય કહ્યા, એમાં એક એક જિનાલયની અંદર 108 રત્નના જિનબિંબ છે, રત્નોની પ્રતિમા છે. રત્ન જડેલા નથી હોતા એમાં, સમજો. પ્રતિમામાં ઉપર જો રત્ન જડવામાં આવે તો રાગી પ્રતિમા થઈ જાય. પ્રતિમા જ રત્ન ના હોય છે. ક્યારેક ક્યારેક કોઈ વખતે કોઈ જગ્યાએ ઉજવવામાં આવે તો કહેવાનો ભાવ થતો હોય છે કે દીપાવલીના દિવસે જે નિર્વાણ લાડુ આપણે ચડાવીએ છીએ ને, તેની અંદર જે નાળિયેરનો જે ગોળો હોય ને, નાળિયેર એની ઉપરનો લાલ ભાગની રાતળ શું કરીએ છીએ આપણે, કાઢી નાખીએ છીએ ને, સફેદ ગોળો ખુલ્લો થઈ ગયો ને. પછી કોઈ કોઈ જગ્યાએ એમ જોવામાં આવે છે કે એ જે ગોળો હોય ને, એને પણ પાછો શણગારે છે. સમજાય છે કે નહીં? કાં તો તમે એને પર શું કહે, કેસર વડે સ્વસ્તિક કર્યું કે બીજું કંઈ કર્યું ને, અને પછી એ કર્યું એટલે પછી એમાં કોઈ પછી કહેશે તો પછી એક ડાયમંડ લગાવો કે પછી એને આવું લગાવો ને આવું લગાવો. તો વાસ્તવમાં તો એ જે ગોળો છે ને, એ સિદ્ધ પરમેષ્ઠીનું પ્રતીક છે. હવે થઈ ગયું ને, પછી એની પર તમારે કશું ક્યાંય લગાવવાની કશી જરૂર નથી. એક પ્રકારથી એને સમજીએ ને તો પેલી મહેનત કરીને પેલો લાલ લાલ ભાગ તો કાઢ્યો છે. એમ રાગ જે છે પુરુષાર્થ કરીને તો કાઢ્યો છે, અને પાછી એની ઉપર જે બધું એને એ ગોળાને પાછો શણગારવો, એ તો સિદ્ધ પ્રતિમાજીને રાગી કરવા જેવું થઈ જાય. પ્રતીક તો એનું છે, સમજાય છે કે નહીં? પણ આ રાગી જીવના પરિણામ એવા હોય છે ને, એટલે ક્યાંક ક્યાંક કોઈ કોઈ જગ્યાએ એવું જોવામાં આવે એવું કહેવાનો પણ એક ભાવ થતો હોય. એની અંદર જે આ રત્નોના જે જિનબિંબ છે, એનું જે માપ આપણે જોયું કે 500 ધનુષના પ્રતિમાની છે. 500 ધનુષ એટલે હાફ માઇલ, અડધો માઇલ, 1.25 કિલોમીટર જેવું, બરાબર છે કે નહીં? 1.25 કિલોમીટર ઓછું થોડું, તો અડધો માઇલ એની પદ્માસન આવી રત્નોની પ્રતિમા છે. અને એક એક જિનાલયની અંદર 108 આદિનાથ ભગવાનની જે ઊંચાઈ હતી ને 500 ધનુષની, એટલે કોઈ પહેલી વાર સાંભળે તો કે આટલી બધી ઊંચાઈ અડધો માઇલ એવું હોય ખરું, પણ આવા પણ એક એક મંદિરની અંદર 108 આવી રત્નોની પ્રતિમા છે. એને થોડી આપણે વાંચીએ છીએ આની અંદર, જુઓ આવી ગયું પેજ નંબર 329. એમાં નીચેની બે પંક્તિથી લઈએ છીએ. કાર્તિક ફાલ્ગુન સાઢ કે અંત 8 દિન માય, નંદીશ્વર સુર જાત હે હમ પૂજે હઠાય. પછી જો પાછળ શું કહે છે, બહુ સરસ છે. આપણે જેટલું ભણ્યા ને એનું બધું ભાવ આવી જાય છે. પછી થોડું બાકી રહે છે કાલના સ્વાધ્યાય છેલ્લું છે આપણો સાંજનો, એમાં લઈ લઈશું જે દેવો ક્યાં આવે છે ને કેવી રીતની વ્યવસ્થા છે એ વાત કાલે લઈ લઈશું. એટલે અત્યાર સુધી આપણે દ્વીપનું માપ થઈ ગયું, પર્વતનું માપ થઈ ગયું, જિનાલયનું માપ થઈ ગયું, જેને બિંબનું માપ થઈ ગયું, બધા માપ થઈ ગયા અને ક્યાં એનું લોકેશન સહી થઈ ગયું. જુઓ હવે હવે એમની મુદ્રા વગેરેની પણ વાત. એક સો ત્રેસઠ કોડી જો જન્મહા લાખ ચોરાસિયા એક દિશ મેલહા આઠમો દ્વીપ નંદીશ્વરમ ભાસ્વરમ ભોન બાવન પ્રતિ ચાર દિશી ચાર અંજન ગિરિરાજહી સહેસ ચોરાસિયા એક દિશ છાજહી ઢોલ સમ ગોલ ઉપર તલે સુંદરમ ભોન બા. આ અંજનગીરીનું વર્ણન થઈ ગયું, બરાબર છે કે નહીં? અને આકાર પણ બતાવી દીધો, માપ પણ બતાવી દીધું ચાર દિશામાં. હવે એક એક ચાર દિશી ચાર શુભ બાવરી એક એક લાખ જો જન અમલ જલ ભરી. એટલે આ વાત થઈ ગઈ ને, આપણો જે અંજનગીરી છે ને, આ અંજનગીરી એની ચારે દિશામાં, બરાબર છે, ચારે દિશામાં ચાર વાપિકા છે, વાવડી છે, અને એનું માપ એક લાખ યોજન બાય એક લાખ યોજનનો સ્ક્વેર છે. એટલે કહ્યું જુઓ, આ એટલા માટે આપણે લઈએ છીએ કે આપણે જ્યારે પૂજા કરતા હોય કે તરત જ આપણું જ્ઞાન એ પ્રમાણે કામ કરે. ખાલી રાગમાં ના રોકાઈએ, અને અમે બીજા રાગમાં પણ રોકાવા જેવું નથી પાછું. એક એક ચાર દિશે ચાર શુભ બાવરી એક એક લાખ જો જન અમલ જલ ભરી ચહું દિશા ચાર વન લાખ જો જનવરમ ભોન બાવન પ્રતિમા નમો સુખ કરમ. એ વાપિકાની ચારે બાજુ વન આવેલા છે. હવે હવે સાંભળજો, હવે દધીમુખનો વારો આવે. સોલ વાપીન મધી સોલ ગિરી દધી મુખમ સહેસ દસ મહાજો જન લખત હી સુખમ. આવી ગયું ને, સોલ વાપીન મધી સોલ વાપ એના મધ્યમાં સોલ ગિરી દધી મુખમ, સોળ દધી મુખ છે એક દિશામાં ચાર, એટલે બધા થઈને કેટલા થઈ ગયા સોળ દધી મુખ છે. અને એનું માપ પણ લખી દીધું સહેસ દસ, એટલે દસ હજાર મહાયોજન, એમ પણ ખુલાસો કરી દીધો મહાયોજન મોટા લેવાના, આઠ માઇલ વાળા નહીં પણ ચાર માઇલ વાળું લેવાનું માપ એ પણ ચખવટ કરી દીધી, ધ્યાન જ રાખી દીધી. એટલે આપણને એક આ પૂજાની અંદર કેટલી બધી વાતો સમાડી છે એનો પણ મહિમા આવી જાય. સહેસ દસ મહાયોજન લખત હી સુખમ બાવરી કોણ દો માહી દો રતિ કરમ. હા, એ જે આ વાપિકા કહી એમાં દધીમુખ આવી ગયું, પણ એના જે બે કોર્નર છે, બે કોર્નર ચાર નહીં પણ બે કોર્નર છે આઉટરવાળા, ત્યાં રતિકર આવેલા, બરાબર છે ને? એટલે એક દધીમુખ સાથે બે થઈ ગયા, એટલે ચાર દુ કેટલા થઈ ગયા, આઠ થઈ ગયા. પછી આગળ કહ્યું શૈલ બત્તીસ એક સહસ જો જન કહે ચાર સોલે મિલે સર્વ બાવન લહે. થઈ ગયું ને, પહેલી પંક્તિમાં શૈલ બત્તીસ એક, શૈલ બત્તીસ એટલે આઠ ચોક બત્રીસ ચાર દિશાના, અને એનું માપ લખી દીધું એક સહસ હજાર યોજન એનું માપ છે. અને ચાર સોલે મિલે, એટલે પેલા અંજનગીરીના ચાર અને સોળ દધીમુખના મિલે એ બધાનું ટોટલ કરો. ચાર સોલે મિલે સર્વ બાવન લહે. પછી હવે આગળ, હવે શું થઈ ગયું, આ પર્વતનું વર્ણન થઈ ગયું માપનું. એક એક શીશ પર એક જિન મંદિરમ, દરેકની ઉપર શું છે, જિન મંદિર છે. પર્વત આવી ગયો, મંદિર આવી ગયું. ભોન બાવન પ્રતિમા નમો સુખ કરમ. હવે આગળ કહે છે જિનાલયમાં શું છે. હવે બિંબ અઠ એક સો રતનમય સોહહી દેવ દેવી સર્વ નયન મન મોહહી. એક એક જિનાલયની અંદર એકસો ને આઠ રત્નોની પ્રતિમા છે, બિંબ અઠ એકસો, અને એનું માપ હવે પેલી સંખ્યા બતાવી દીધી. અને હવે એ પ્રતિમાજીનું માપ 500 ધનુષ તન પદ્મ આસન પરમ ભવન 52 પ્રતિમા નમો સુખ કરમ. 500 ધનુષની કાયા છે. આગળ કહે છે હવે મુદ્રા કેવી છે. જય પરમ શાંત મુદ્રા સને છે ને. લાલ નખ મુખ નયન શ્યામ અરુ શ્વેત હે શ્યામ રંગ ભોહ શિર કેશ છબી દેત હે. પછી હવે આગળ વયન બોલત મનો હસત કાલુ સહરમ ભોન 52 પ્રતિમા નમો સુખ કરમ. મને જાણે હમણાં બોલશે ને એમની વાણી કેવી છે કે આ આત્મામાં મોહ રાગ દ્વેષની કાલીમાં છે એને દૂર કરવામાં નિમિત્તભૂત કારણ છે. અગિયાર તેજ કેવું છે. કોટી શશી ભાનુ દુતિ તેજ છિપ જાત હે. કોટી શશી ભાનુ સૂર્ય ચંદ્રમાનું જે તેજ હોય છે ને એ પણ એની આગળ ઢંકાઈ જાય છે એવી પ્રતિમાજીનું તેજ હોય. કોટી શશી ભાનુ દુતિ તેજ છિપ જાત હે મહાવૈરાગ પરિણામ ઠેરાત હે. જોઈને જીવ અંદરમાં પોતાના વૈરાગ્ય સ્વરૂપ આત્મામાં ડૂબકી લગાવી દેશે શાંત થઈ જાય છે. મહાવૈરાગ પરિણામ ઠેરાત હે વયન નહીં કહે લખી હોત સમ્યક ધર્મ. કેટલી સરસ પંક્તિ. વયન નહીં એ બોલતા તો નથી પણ વયન નહીં કહે લખી એને ખાલી શાંત મુદ્રાને જોઈ ખાલી જોયું લખી હોત સમ્યક ધર્મ. જીવો સમ્યકત્વને પ્રાપ્ત કરે છે. આઠમા નંદીશ્વર દ્વીપમાં દેવો ગયા તો ખરા ગયા મિથ્યા દર્શન લઈને પણ ત્યાં આગળ ભક્તિ પૂજા તત્વ ચર્ચા ભગવાનની શાંત મુદ્રા જોઈ અને પછી પાછા જ્યારે દેવલોકમાં ગયા ત્યારે સમ્યક દર્શન લઈને ગયા અને સમ્યકત્વમાં નિમિત્ત ભૂત કારણ આવા અકૃત્રિમ જે વિતરાગી જિનબિંદ છે એમાં નિમિત્ત ભૂત કારણ છે એ કહે છે. નંદીશ્વર જીન ધામ પ્રતિમા મહિમા કો કહે ધ્યાનત લીનો નામ યહી ભક્તિ શિવ સુખ કરે. શિવ સુખ શબ્દ મૂક્યો ત્યાં ઇન્દ્રિય સુખ નહીં શિવ સુખ હતી. એ પ્રમાણે આ એક પ્રસિદ્ધ ધ્યાનતરાયજીની બધી પૂજાઓની અંદર બહુ સરસ સરસ બધા ભાવો ભરેલા છે એટલે એક થોડો કહેવાનો રાગ હતો અને આપણે અત્યાર સુધી જે ચાલ્યું એની પણ ચર્ચા કરી. થોડું જે બાકી રહે છે આપણે કાલના સ્વાધ્યાયમાં એની વાત કરીશું. ચાર પ્રકારના દેવો કેવી કેવી રીતે કેટલો સમય ક્યાં ક્યાં રોકાય છે એની ચર્ચા કાલે કરીશું. આપણું જે પ્રકરણ છે મોક્ષ માર્ગ પ્રકાશકની અંદર ત્રીજો અધિકાર તીસરા અધિકાર નિકાલના ભૈયા ઉસમેં એક આયુ કલમ કા પ્રકરણ હૈ 62 નંબર કા પેજ હૈ. આપણે ગઈકાલના સ્વાધ્યાયમાં જોયું હતું કે આયુ કર્મના ઉદયથી અવસ્થા શું થાય એ વાત કરી. આયુ કર્મના ઉદયથી અવસ્થા શું થાય આપણે જોયું હતું કે આયુ કર્મના ઉદયથી શું અવસ્થા થાય કે એનો ઉદય હોય ત્યાં સુધી જીવન જોવામાં આવે છે અને એનો ક્ષય થાય તો શરીરનો સંબંધ છૂટી જાય છે અને એનો ઉદય હોય ત્યાં સુધી શરીરનો સંબંધ છૂટતો નથી. જોયું હતું ને ઉદય હોય શરીરનો સંબંધ નહીં છૂટે અને જ્યાં સુધી ઉદય છે ત્યાં સુધી શરીરનો સંબંધ રહે છે. નવીન આયુનો ઉદય થયો તો નવા શરીરનો સંબંધ થયો અને આયુનો ક્ષય થયો તો એ સંબંધ શું થઈ ગયો છૂટી ગયો. આ એક વ્યવસ્થા છે બરાબર છે કે નહીં. હવે અહીંયા ત્રીજા અધિકારમાં આયુ કર્મના ઉદયથી થતું દુઃખ અને આ જીવ એ મરણ ન થાય એનાથી બચવા માટે જે બધા ઉપાયો કરે છે એ બધા ઉપાયો પંડિતજી સાહેબ બતાવે છે કે તું બધા જૂઠા ઉપાય કરે છે. મુંબઈની કોઈ હોસ્પિટલમાં એવી દવા નથી મેડિસિન નથી કે અહીંયા જે તું જે ઉપાય કરે છે કે મારું મરણ ન થાય મારું મરણ ન થાય. મુંબઈમાં નહીં દુનિયામાં કોઈ જગ્યાએ એવી વ્યવસ્થા નથી કે તું દેહ ધારણ કર્યું છે અને તારા મરણનો પ્રસંગ ના બને ત્યાં. હા, પછી એક વિધિ બતાવશે કે જૈન શાસનમાં એ પણ વિધાન બતાવ્યું છે કે તારા મરણની જગ્યાએ તને નિર્વાણની સંજ્ઞા મળે, એ પણ અમે વિધિ વિધાન બતાવ્યા છે. એ સિવાય બહારમાં તું મરણને રોકવા માટેના ગમે તેટલા ઉપાય કરે કે મારે આ શરીરનો સંબંધ ના છૂટી જાય. શ્રીમદ રાજચંદ્રજીનું એક વાક્ય આવે છે, બહુ ટાઈમ પહેલાં વાંચ્યું હતું, કે ત્રણ વ્યક્તિ સુખેથી સૂવે, ઉપદેશની શૈલી છે. ત્રણ વ્યક્તિ આરામથી ઊંઘે તો મને વાંધો નથી. નંબર એક, જેને મૃત્યુની સાથે મિત્રતા હોય. શું કહ્યું? મોત કોને ગમે છે આમાંથી? હું એને ક્યારેક કહું કે અમદાવાદમાં ભૂકંપ આવ્યો ને, તો બધા પોતાના બિલ્ડિંગમાંથી ઉતરી ઉતરીને શું કામ ભાગી ગયા? રહીએ તો શું થાય? ત્યાં રહીએ તો શું થાય? મરી જવાય. અને મરવું નથી, સમજાય છે કે નહીં? મરવું નથી આને. એટલે જે વાત છે, હા, શ્રીમદજીનું એક તો કહ્યું કે મૃત્યુની સાથે જેને મિત્રતા હોય તો મૃત્યુ ગમતું નથી. બીજા નંબરમાં, જે મૃત્યુથી દૂર ભાગી શકતો હોય, આવે ને એનાથી ભાગી શકતો હોય, મૃત્યુ સાથે મિત્રતા હોય, મૃત્યુથી જે ભાગી શકતો હોય. અને ત્રીજી વાત હતી, મૃત્યુને જેને ડર ન લાગતો હોય, એવી કંઈક વાત હતી. પણ બે તો આ બરાબર ખ્યાલ થાય. એ ભલે સુખેથી સૂવે. અહીંયા એની વિધિ બતાવે છે, આપણે સાંભળીએ. જુઓ, આયુ કર્મના ઉદયથી થતું દુઃખ અને તેના ઉપાયોનું જૂઠાપણ. સાંભળજો, આયુ કર્મના નિમિત્તથી પર્યાય ધારણ કરવું તે જીવિતવ્ય છે. આ શબ્દ આવે જીવિતવ્ય, એના માટે આપણે કાલે એક શબ્દ જોઈએ તો જીવન, બરાબર છે ને? જન્મ, જીવન અને મરણ, ત્રણ શબ્દ જોયા હતા, બરાબર છે ને? એને અહીંયા જીવિતવ્ય શબ્દ પ્રયોગ કરે છે, બરાબર છે ને? હવે આજનો જે ટોપિક ચાલશે ને, ગઈકાલ કરતાં પણ થોડોક નિશ્ચયવાળો પણ ટોપિક સાથે આવશે, બરાબર? સમજજો, આયુ કર્મના નિમિત્તથી પર્યાય ધારણ કરવો, એટલે આ પર્યાય વાત કરીને, એ 10 પ્રાણ, 4 પ્રાણ, 6 પ્રાણ, 8 પ્રાણ, જેને જે પ્રમાણે હોય ને, એ પર્યાય ધારણ કરવો તે જીવિતવ્ય છે. તથા ધારણ કરેલો પર્યાય, એટલે આ મનુષ્ય પર્યાય મળી આ શરીરમાં સંયોગ રૂપે, તથા ધારણ કરેલો પર્યાય છૂટવો તે શું છે? એને મરણ કહેવાય. હવે આ જીવ મિથ્યા દર્શન આદિકથી, જે સવારના હિસાબના કે ત્રણ પ્રકારના પરિણામ વિકાર, મિથ્યા દર્શન, અવિરતિ, અજ્ઞાન, હવે આ જીવ મિથ્યા દર્શન આદિક, એટલે મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન આદિકથી એ પર્યાયને જ પોતાના સ્વરૂપ રૂપે અનુભવે છે. આ જે પર્યાય મળી, મનુષ્ય પર્યાય, એને જ પોતાના સ્વરૂપ રૂપે અનુભવે છે. શું લખ્યું? સ્વરૂપ રૂપે અનુભવે. આ મારું સ્વરૂપ છે. નાટક સમય સારમાં પંડિત શ્રી બનારસીદાસજી બહુ સરસ પંક્તિ લખી છે, શુદ્ધ ચેતના સિંધુ હમારો રૂપ હૈ. મારું રૂપ કયું છે? શુદ્ધ ચેતના સિંધુ હમારો રૂપ હૈ. મોહ કર્મ મમ નાહી નાહી ભ્રમકૂપ હૈ. આ શરીર મારું છે એ તો ભ્રમનો કૂવો છે, એ તો ભ્રમ છે. આ શરીર મારું છે, પણ શરીરની અંદર, દેહની અંદર જે જાણનાર દેખનાર ચૈતન્ય તત્વ છે ને, એ મારું સ્વરૂપ છે. આ દેહ મારું સ્વરૂપ નથી, જે શ્રીમદજી કહે ને, જે સ્વરૂપ સમજ્યા વિના. હવે આને જ પોતાનું સ્વરૂપ માની બેઠો, જે પંડિતજીએ લખ્યું દોલતરામજી, તન ઉપજત અપની ઉપજ જાન, આને જ પોતાનું સ્વરૂપ માન્યું. અને એ કહે છે મિથ્યા દર્શન અજ્ઞાન છે. ગુરુદેવજીના શબ્દોમાં કહીએ, 96 ગાથા આવશે હવે આપણે, મૃતક કલેવરમાં ભગવાન આત્મા મૂર્છાઈ ગયો. અત્યારે અત્યારે આ શરીર જીવતું છે કે મરેલું? સમીરભાઈ, અત્યારે અત્યારે જીવતું છે કે મરેલું? હા હા હાલ અત્યારે આ હાલ મળદું છે, અને આ તો ખાનિયામાં ચર્ચા થઈ ને, મોટી ખાનિયા તત્વ ચર્ચામાં મોટી ચર્ચા થઈ કે જીવિત શરીરથી ધર્મ થાય કે ના થાય. પ્રશ્ન કેવો ઉઠાવ્યો, જીવિત શરીરથી ધર્મ થાય કે ના થાય. સ્મશાને જ્યારે અરિહંસિત અરિહંસિત બોલીને લઈ જાય એ વખતે અક્ષયભાઈ શરીર મળદું કહેવાય કે ચેતન કહેવાય? મળદું. ને અત્યારે શરીર અત્યારે મળદું છે, અત્યારે હાલ. અને પ્રશ્ન કર્યો કે જીવિત શરીરથી ધર્મ થાય કે ના થાય. પ્રશ્ન કેવો ઉઠાવ્યો, ત્યારે જવાબ આપે કે શરીર જીવિત તરી, તો પહેલો પ્રશ્ન જ ખોટો છે કે શરીર જીવિત ના હોય. શરીરમાં જીવત્વ નામની શક્તિ નથી ને. જીવિત તો ત્યારે કહેવાય કે જેનામાં જીવત્વ નામની શક્તિ જોવામાં આવે ને, એને જીવ કહેવામાં આવે ને. શરીરમાં તો જાણવા દેખવાનું સામર્થ્ય ને, હાલ મળદું છે એને ખબર નથી પડતી, એનામાં જ્ઞાન દર્શન ક્યાં છે? છે મોટો વિસ્તાર એનો. એટલે કે મૃતક કલેવરમાં આ લખ્યું આચાર્ય દેવે અમૃતચંદ્ર, મૃતક કલેવરમાં ભગવાન આત્મા મૂર્છાઈ ગયો. મૂર્છાઈ ગયો એટલે એમાં ને એમાં આખી મનુષ્ય પર્યાય એમાં ગુમાવી દીધી, એમાં ને એમાં ગુમાવી દીધી. આપણા ઘરે વાત કીધી ને ભાઈ, એક હાથમાં ઘીનો લોટો છે ને એક હાથમાં છાશનો લોટો છે, શ્રીમદજી લખ્યું ને. અને એ આપણે દુકાનેથી લઈને આવતા હોય અને રસ્તામાં ઠોકર વાગે તો બે લોટા છે, એમાંથી કયા લોટાને આપણે સાચવીશું? ઘીના સાચવીશું ને, છાશનો ભલે ઢોળાઈ જાય. કેમ કે છાશ તો એમ મફત મળી જવાની છે, છાશની કોઈ થોડી કિંમત હોય છે, ઘીમાં મળી જવાની છે, એને સાચવીશું ને. એમાં ભગવાન આત્મા એ ઘીના સ્થાને છે અને શરીર કોના સ્થાને છે? છાશના સ્થાને છે. આ અજ્ઞાની જીવ છાશને પોતાનું સ્વરૂપ માને છે, આને સાચવે છે. અને દુઃખની વાત તો એ છે, દુઃખનું શું, અજ્ઞાન તો એવું છે કે તારું સાચવ્યું સચવાતું એ નથી પાછું. તું આને સાચવવાનો ઉદ્યમ કરે છે ને તો તારું સાચવ્યું સચવાતું તો છે નહીં. એક સાંધે ને તેર તૂટે એવી તો તારી દશા હોય છે આની અંદર, કે આજે આ દુખે છે, ઉપરનો મણકો દુખે છે, વચ્ચેનો દુખે છે, ગાડી ખસી ગઈ છે, કમરની તકલીફ થઈ ગઈ છે, પગની તકલીફ થઈ ગઈ છે, અહીંયા નેકની તકલીફ થઈ છે, સમજાય છે કે નહીં? હા, તારી એક તો વાત માનતું નથી શરીર, એનું પરિણામ સ્વતંત્ર છે. અને પૂજ્ય બેન શ્રી સરસ બોલ છે, આ શરીરને સાચવવાના તું લાખ કરોડ પ્રયત્ન કરે છે, તારું સાચવી સચવાતું નથી. અને આ ભગવાન આત્મામાં જે અનંત ગુણો જે છે ને, એ વગર સાચવે સચવાયેલા રહ્યા. શું કહ્યું? વગર સાચવે સચવાયેલા રહ્યા છે. એટલે શું એનો અર્થ થાય કે આ જીવ નરકમાં પણ ગયો, નિગોદમાં ગયો, એકેન્દ્રિયમાં ગયો ને, તો પણ આત્માના અનંત ગુણો જે છે ને, એ તો શુદ્ધ બુદ્ધ એવા ને એવા જ રહ્યા. એમાં ગુણોમાં કોઈ જાતિની હાનિ ના પહોંચી, નુકસાન ના. એનું નામ વગર સાચવી સચવાયેલા રહ્યા. તો તું એનો સ્વીકાર કરને. એક મને લાઈન બહુ ગમે છે, મારા કોલેજમાં એક સ્લોગન લખ્યું હતું કે જે સંબંધ સાચવવો પડે ને એ સંબંધ સાચો ના કહેવાય, અને જે સંબંધ સાચો હોય એને સાચવવો ના પડે, અને સાચવવો પડે એ સંબંધ સાચો ના કહેવાય. શું કહ્યું? કાચો પાપડ પાકો પાપડ જેવું લાગશે થોડું. હા, પેલું શું કહ્યું? જે સંબંધ સાચવવો પડે ને એ સંબંધ સાચો ના હોય. સમીરભાઈ, તમારા ઘરે લગ્નનો પ્રસંગ છે ને, મારા ઘરે પત્રિકા આવી, પછી મને એમ થાય કે ભાઈ હવે મારે જવું તો પડશે, હવે શું થાય, હવે હું બિઝી પણ મારે જવું પડશે, તો મારે સંબંધ શું કરવો પડે છે? સાચવવો પડે છે. માટે તમને કહ્યું કે આ સંબંધ સાચો નથી, સાચવવો પડે છે ને માટે સાચો નથી. એવી રીતે આ શરીરને તું સાચવવાનો પ્રયત્ન કરે છે ને, તો આને સાચવવાનો તેને ભાવ થાય છે ને. જે સંબંધ સાચવવો પડે એ સંબંધ સાચો ના હોય, એટલે દેહની સાથેનો તારો સંબંધ સાચો નથી. અને ભગવાન આત્મા જે અનંત ગુણોથી શોભાયમાન છે ને, એ અનંત ગુણોને સાચવ્યા વગર સચવાયેલો રહ્યો છે. સુરતાલી શક્તિમાં છેલ્લી સ્વ સ્વામિત્વ સંબંધમય શક્તિ લખીને. હવે એ કહે છે કે આત્માના અનંત ગુણો જે છે ને, બીજી લીટી કહી કે જે સંબંધ સાચવવો પડે તે સાચો ના કહેવાય, ને સાચો હોય એ સાચવવું ના પડે. તો આત્માના અનંત ગુણો જે છે ને, એક ગુણનું બીજા ગુણમાં રૂપ કહ્યું ને, તો બધા ગુણો જે છે ભેગા મળીને રહેલા છે ને, એ સાચવવા નથી પડતા, વગર સાચવી સચવાયેલા રહ્યા છે. માટે એ સમ આત્માના અનંત ગુણોનો એકબીજાની સાથે સંબંધ છે, સાચો છે, એ સાચો સંબંધ. હા, જુઓ વાંચી છે એટલે જે વાત હોય ને, મૃતક કલેવરમાં આ ભગવાન આત્મા મૂર્છાઈ ગયો છે. એને ખવડાવું, પીવડાવું, નવડાવું, ધોવડાવું, ગુરુદેવના શબ્દોમાં કહીએ તો સવારે દોઢ પાસેરનો પેલો ઉકાળો ના પીવે, કહે છે ને ગુરુદેવશ્રી. હા, સવારે કહે છે કે ભાઈ મારે ખાલી આટલો ઉકાળો જોઈએ. અરે ગુરુદેવ, ત્યાં બીડી પીવાની આદત હોય તો કે જ્યાં સુધી બીડી ના પીવે ત્યાં સુધી એને પેટ પણ સાફ ન થાય. અરે જુઓ તો ખરા, ત્રણ લોકના નાથની દશા તો જુઓ, કેવી ઇન્દ્રિયોના વિષયોનો કેવો ગુલામ છે, આ કેવો ગુલામ છે. એનું નામ છે મૃતક કલેવરમાં ભગવાન આત્મા મૂર્છાઈ ગયો છે. મૂર્છાઈ ગયો છે બસ, એમાં ને એમાં જીવન પૂરું કરે છે. એ ટોડરમલજી સાહેબ કહે છે, જુઓ હવે આ જીવ મિથ્યા દર્શન આદિકથી એ પર્યાય ને જ પોતાના સ્વરૂપ રૂપે અનુભવે છે. તેથી એ જીવિતવ્ય રહેતા પોતાનું અસ્તિત્વ માને છે. અસ્તિત્વ પોતાનું કે આટલા વર્ષનું, કે કેટલા વર્ષ થયા અત્યારે તમારે, કોઈ કે મને અત્યારે 50મું ચાલે છે, કોઈ કે 55મું ચાલે છે, કોઈ કે 60મું ચાલે છે, બરાબર છે કે નહીં? તો તે કોની અપેક્ષાએ જવાબ આપ્યો? શરીરના સંબંધની અપેક્ષાએ જવાબ આપ્યો કે મારે 60મું ચાલે છે, 50 ઉજવે પાછા, 75 ઉજવે, કરે છે કે નહીં? બહારમાં મોહી જીવો પણ કેવું મિથ્યા દ્રષ્ટિ છે એની જાહેરાત કરે છે કે આ શરીર સંબંધની અપેક્ષા મેં માનીએ છીએ, એની ઘોષણા કરે છે. અહીંયા બતાવે છે કે હું તો અનાદિ અનંત છું ને, મારી કોઈ બર્થ ડેટ નથી, મારી કોઈ એક્સપાયર ડેટ નથી. સમજાય છે કે નહીં? આ મોટી મોટી કંપનીઓ વાળા નથી લખતા, મોટી મોટી સિન્સ કરીને લખે છે ને, સિન્સ, હા, મોટી સિન્સ કરીને પછી આગળની 300-400 વર્ષ કંઈક લખે ને જે, એટલે બધા કે સિન્સ, હા, બધા એ સિન્સ લખીને શું કહેવા માગે છે અક્ષયભાઈ? હા, આટલી જૂના છે એટલે તમે અમારી અમારી કંપની પર શું કરો, વિશ્વાસ કરો, તમે અહીંયાથી અમારી પ્રોડક્ટ લઈ જાઓ આંખો બંધ કરીને, આટલી જૂની કંપની, સિન્સ. પણ તમે જવાબ આપવા ત્રિકાલી ધ્રુવ ભગવાન આત્મા માટે સિન્સ લગાવો, ચાલો સિન્સ લગાવો ને, આપણે સિન્સ એમાં લગાવીએ ને, ક્યારથી? અનાદિથી છે ને. તો કહે છે કે આનું અંદરમાં ચૈતન્યનો માલ જુઓ તો ખરા, એક વખતે એની મુલાકાત તો કરો. મોટા મોટા મોલમાં જાઓ છો, ચૈતન્યના મોલમાં જાઓ તો ખરા, એક વખતે અંદરમાં કેવા નિધાન ભરેલા હશે અંદરમાં. હા, ગુરુદેવના શબ્દમાં એક એક શક્તિના ટંકારે જીવ કેવલ જ્ઞાન લઈ લે ને, તેના સમીપમાં તો જીવ જાય ત્યાં. શું વાત થતી, ભૂલી જવાય છે. અને પછી સિન્સ તો લખે છે, પછી આગળનું કેમ નથી લખતા? ટિલ કેમ નથી લખતા? અને અહીંયા લગાવો, અનાદિથી અનંત કાળ સુધી અમારી ભગવાન આત્માની ચૈતન્યની કંપની અનાદિ અનંત છે. વિશ્વાસ રાખો, જેમ પેલા કહે છે ને, અમારી કંપની પર વિશ્વાસ રાખો, એમ આ કહે છે કે ભગવાન આત્મા પર વિશ્વાસ રાખો. ત્યાં તો કદાચ ઠગવાનું કામ પણ ચાલતું હોય, અહીંયા અનાદિથી ઠગાયો છે ને, એ ઠગાઈને દૂર કરવાના અહીંયા ગાડી મંત્રો છે, બરાબર છે ને? આગળ જુઓ, અસ્તિત્વની વાત થઈ ને એટલા માટે સિન્સ, કે હું 50 વર્ષનો હતો, 60 વર્ષ, ભલે વ્યવહારમાં લોક વ્યવહારની વાત અલગ છે, પણ અંદરમાં એક આ જીવની જ્ઞાન ધારા એવી ચાલવી જોઈએ. જ્ઞાન ધારા લોક વ્યવહારમાં, ભલે લોક વ્યવહારની ભાષા વપરાય, પણ અંદરમાં આપણને આ ક્લેરિટી તો હોવી જોઈએ ને. દેહ મરે પણ હું નથી મરતો, એ શું છે પછી? આગળ, તથા મરણ થતા પોતાનું, લખ્યું ને, હા, એ જીવિતવ્ય રહેતા પોતાનું અસ્તિત્વ માને છે, તથા મરણ થતા પોતાનો અભાવ થવો માને છે, કે બસ હવે પૂરું થઈ ગયું, આપણે અભાવ માને છે, પોતાનો અભાવ માને છે. મિથ્યા દર્શનના કારણે આ અજ્ઞાન છે એનું અભાવ માને છે. આ જ કારણથી તેને નિરંતર મરણનો ભય રહે છે. નિરંતર એને શેનો ભય રહે છે? મરણનો. એટલા માટે ભય રહે છે કે એને આ શરીર સંબંધના અપેક્ષાએ પોતાનું જીવન માન્યું છે. શરીર સંબંધની અપેક્ષાએ પોતાનું જીવન માન્યું છે એટલે એને એમ છે કે આ શરીરને કોઈ મારી નાખશે ને, આ શરીરનો સંબંધ કોઈ આમ કર્યું આમ કર્યું, અથવા તો એટેક આવી ગયો, બીજું થયું, આ શરીરનો સંબંધ છૂટશે તો હું શું થઈશ, શરીરનો સંબંધ છૂટશે તો હું મરી જઈશ, આવી જાતિનો એને એક ભ્રમ થઈ ગયો છે. એટલે નિરંતર આ જ કારણથી તેને નિરંતર મરણનો ભય રહે છે. અને આ જીવ સૌથી વધારે સંવેદનશીલ હોય ને તો મરણ પ્રત્યે સંવેદનશીલ છે. મરણનો એને બહુ ડર લાગે છે. વિષ્ણુજીની વાત કહીને હા, મરણનો એને ડર લાગે છે, મરણથી ભાગવાનો પ્રયત્ન કરે છે. અને ત્રીજો જે બોલે, જે મૃત્યુથી ભાગી શકતો હોય, એક મૃત્યુ સાથે મિત્રતા, પછી મૃત્યુથી ભાગી શકતો આવે ને, ત્રીજો લખ્યું ને, મરણનો જેને ડર ન લાગતો હોય, મૃત્યુ સાથે મિત્રતા હોય, હા ભાગી શકતો હોય, તે કહે છે કે અહીંયા નિરંતર એને મરણનો, નિરંતર એને મરણનો ભય રહે છે કે આ શરીરનો સંબંધ નહીં છૂટી જાય ને. એટલે ખિસ્સામાં શું કામ ગોળી રાખવામાં આવે છે? ખિસ્સામાં જ રાખવાની, તરત જ ક્યાં મૂકી દેવાય? જીભ નીચે ના મૂકીએ તો શું થાય? શું થાય? અવાજ નથી આવતો બરાબર. મરી જવાય, સમજાય છે ને? મરી જવાય એટલે શું થવાય? શરીરનો સંબંધ શું થાય? છૂટી જાય. અને આને શરીરનો સંબંધ છોડવો નથી, સમજાય છે કે નહીં? કેમ કે એના શરીરના અસ્તિત્વથી પોતાનું અસ્તિત્વ માન્યું છે. ન્યાય આ છે પંડિત, શરીરના અસ્તિત્વથી પોતાનું અસ્તિત્વ માન, અંદરમાં વાસ્તવમાં મારું અસ્તિત્વ કંઈક અલગ છે એના ઉપર એને વિશ્વાસ નથી. અને આના અસ્તિત્વથી પોતાનું અસ્તિત્વ માન્યું છે એનું નામ તો મિથ્યા દર્શન છે, એનું નામ તો અજ્ઞાન છે. એટલે આને એને કહ્યું ને, કોઈ રીતે મોર્નિંગ વોક કર્યું, ઇવનિંગ વોક, ડાયટ કરે, આ ગોળી લે ને આ ગોળી લે આ ગોળી, ગમે તે રીતે આ શરીરનો સંબંધ છૂટવો ના જોઈએ એના માટે પ્રયત્ન કરે છે. કેમ કે શરીરનો સંબંધ છૂટે એનું નામ મરવું. કે મને મારે મરવું નથી, સમજાય છે કે નહીં? અને મરવું નથી એનો મતલબ એને આ શરીરનો સંબંધ છોડવો નથી. આ જે કપડું પહેર્યું છે ને, કપડું જે પહેર્યું છે એની અંદર ફાટી જાય ને, ફાટી જાય તો આપણે નહીં પહેરીએ. અને શરીરમાં કેટલા આપણે આમ અહીંયા એક ચીરો કરાવવો પડ્યો તો પછી ચલાવીશું કે નહીં ચલાવે, નહીં હવે આપણે ચલાવ શરીરના, એક અહીંયા કરાવવું પડ્યું, પછી બીજું અહીંયા કરાવવું પડે, ત્રીજું અહીંયા કરાવવું પડે, ચોથું અહીંયા કરાવવું પડે, ચોથું અહીંયા કરાવવું, જેટલા થાય પણ કંઈ વાંધો નહીં, સમજાય છે કે નહીં? હા, એમ ચીરો કરાવ્યો ને આટલા ટાંકા લીધા ને બધું થઈ ગયું, પણ શરીરનો સંબંધ રહેશે ખરો ને? શરીરનો સંબંધ એને હું મરી તો નથી જતો ને, એ સાંધા સલાડા કરીને પણ મારું શરીરનો સંબંધ નથી છૂટતો ને, સમજાય છે કે નહીં? કહે છે એનાથી એની અંદર માં જો ને, મૃતક કલેવરમાં ભગવાન આત્મા શું થઈ ગયું છે? મૂર્છાઈ ગયું છે, એની અંદર પોતાનું સર્વસ્વ ત્યાં સમર્પિત કરી દીધું છે. ઊંધું વીર્ય કામ કરે છે એને ત્યાં. કહે જુઓ, સાંભળો, તથા મરણ થતા પોતાનો અભાવ થવો માને છે, આ જ કારણથી તને નિરંતર મરણનો ભય રહે છે, તે ભયથી સદા આકુળતા રહે છે. અભ્યાસ તો નહોતો એ ભાઈને, તત્વનો તો બિલકુલ પ્રશ્ન જ નથી, પણ પુણ્યના ઉદયથી, અમારા ગામની વાત છે, પુણ્યના ઉદયમાં પૈસા સારા એવા થઈ ગયા, અભ્યાસ બિલકુલ મળે નહીં. તો એક વખત એ ઘરેથી નીકળ્યા અને મારે પણ ઘરેથી મંદિરે જવાનું સાથે થઈ ગયા. તો આપણી જોડે કંઈક વાત તો ધર્મની કરે ને કંઈક, પણ હવે એ મને શું કહે કે શૈલેષભાઈ એવું છે કે આમ મને હું 8-10 ડગલા ચાલું ને અને મને તરત જ એમ થાય હું મરી નહીં જઉં ને, 8-10 ડગલા જ મને મરી નહીં જઉં. કેમ કે પહેલાં એકદમ સાધારણ સ્થિતિ હતી અને હવે બધું પુણ્યના ઉદયથી સારું થઈ ગયું એટલે હવે એને ડર એ છે કે આ બધું મળ્યું છે, પણ મને હવે ડર એ છે કે હું મરી નહીં જઉં ને, 10 ડગલા ચાલું હું મરી નહીં જઉં ને, મરી નહીં જઉં ને. હા, પણ આ વાત સમજવાનો અંદરમાં ભાવ નહીં થાય તો મારે એને દવા આપવી તો કેવી રીતે દવા આપવી? અને કાલે એક રક્ષા કરવા વાળીને એવી વાત આવી ને, એક કોલેજના પ્રોફેસર હતા, એને મળવા માટે ઘરે આવ્યા ભાઈ. હવે થયું કે એમના જે ધર્મપત્ની હતા ને, એ જે કોઈ દેવી દેવતાને માનવું પૂજવું એની દીવા અગરબત્તી ખૂબ કરે અને સરળ પરિણામ, અને મળવા માટે આવ્યા અને આવીને પછી એમને આખી વાત કરી, તો કહે છે કે ક્યારેક ગુસ્સે થઈ જાઉં તો મારી પત્ની પર ગુસ્સે થઈ જાઉં, મારો સ્વભાવ થોડુંક આ કરું આમ તેમ, પણ મારી પત્નીએ તો આખી જિંદગી ભગવાનની સેવા કરી, એમના જે માનેલા ભગવાન એની સેવા ઉપાસના કરી, કોઈનું આટલું અડોશી પડોશીનું ક્યારેય કોઈ ખોટું કરેલું નહીં, અને એને નાની ઉંમરમાં કેન્સર થયું ને દેહ છૂટી ગયું ને, ત્યારથી મને હવે ભગવાન ઘરમાં છે ભગવાનનું એ તે, પણ મને હવે પૂજા ભક્તિ કરવાનો બહુ ભાવ નથી થતો, મને એમ થાય છે કે હે ભગવાન મારી ધર્મ પત્નીએ રોજ દિવસમાં બે વાર ત્રણ વાર તારી ભક્તિ પૂજા આ તે બધું કર્યું ને, અને તે એને જ કેન્સર ને એને જ ઉઠાવી લીધી, કમસે કમ ઓકવર્ડ તો હું હતો થોડો, તો મને ઉઠાવવો હતો ને, મને હવે કહે છે કે ભગવાનની સામે ઊભો રહું છું તો પણ મને આમ એમ લાગે છે કે ભગવાને અન્યાય કર્યો છે મારી સાથે, જે આપણે અન્ય કોઈ ઉપજાવવા વાળો રક્ષા કરવા વાળો આવ્યું છે ને કાલે બોલ, હવે એ કહે છે કે જીવને એ જો આ પદ્ધતિનો ખ્યાલ હોય કે એ એના આયુ કર્મનો ક્ષયનો કાળ હતો ને, અને એ વખતે મણિ મંત્ર તંત્ર ગમે તે હોય તો પણ બચવાનો પ્રશ્ન નથી, આ અભ્યાસ નહીં હોવાના કારણે એ એક તો ગ્રહિત મિથ્યાત્વનો એક તો દોષ લાગે છે મોટો પાપનો, અને સાથે નિરંતર એના આર્થ ધ્યાનના પરિણામ પણ ચાલુ રહે છે, આર્થ ધ્યાનના પરિણામ છે, નવા કર્મ પણ બંધાય છે, નવા કર્મ બંધાય છે, ગ્રહિત મિથ્યાત્વનો દોષ લાગે છે, આ મારા કર્મના ઉદય આવે છે એવું એને ખ્યાલ, મારો અસાતાનો ઉદય અને પત્નીના આયુ કર્મનો ક્ષયનો કાળ હતો, અને આટલું સાંભળવાથી સમજવાથી ને ભગવાન કંઈ કરતા ધરતા હરતા નથી તો સમાધાન થઈ જાય છે, મારા આયુ કર્મનો ક્ષય હતો, અથવા તો પરિવારમાં કોઈ વ્યક્તિનો ડેથ થઈ ગયો તો એના આયુ કર્મનો ક્ષય હતો, એમાં કોણ શું કરે ત્યાં ગાડી, એ સમાધાન થાય છે ત્યાં આપણને. જો એક થોડુંક ભાવશે સમયસાની ગાથા જરાક નિકાલના ભૈયા, બાદ આપણે આને લઈશું થોડુંક પછી, જે ટાઈમ રહેતો આજે ને કાલનો દિવસ છે આપણી પાસે, આયુની વાત આવી ને બહુ સરસ ગાથાઓ લખી છે બંધ અધિકારમાં, पेज नंबर है 378, समय सार एनु घणीवार कहूं के मोक्षमार प्रकाशक से ने समय सार हेड ऑफिस से ने मोक्षमार प्रकाशक एनी ब्रांच ऑफिस से समझाई थे कि नहीं, हाँ आज वहां तो एनी अंदर लखेली से जो वाँची से तमने खूब आनंद आवशे, आयु कर्म वाळू प्रकरण केटली गाथाओ लखी छे, एक सरस मजानो आखू पैकेज से, आ 8-10 दिवस 15 दिवस चाले ने एवी गाथाओ छे सरस, सांभळजो 247 गाथा आवी गई, सांभळजो साथे आपणे बोलीशुं पण खरा, जे मान तो हूँ मारू ने पर जीव मारे मुझने, ते मूढ़ छे अज्ञानी छे વિપરીત એથી જ્ઞાની છે. જવાબ આવી ગયો ને, જે માને છે કે હું મારું અને બીજો મને, હું બીજાને મારું ને બીજો મને મારે, તો કે એ મૂઢ છે એટલે મિથ્યા દ્રષ્ટિ છે, અજ્ઞાની છે, અને વિપરીત એથી જ્ઞાન, જ્ઞાની એનાથી વિપરીત છે. જ્ઞાની કહે છે કે મને કોઈ મારે નહીં અને હું કોઈને મારી ના શકું, તો કહે છે કે આ મરે છે કોઈ, હું મરું કે સામેવાળો મરે, હું કોઈને મારું નહીં કોઈ મને ના મારે, તો હું મરું કે સામેવાળો મરે એનું નિમિત્ત કારણ કોણ છે, ઉપાદાન કારણ તો પોતે નિમિત્ત કારણ કોણ છે. તો આગળની 248 અને 249 ગાથામાં બે ગાથાઓ લખી છે, એક તો હું બીજાને મારું એની ગાથા, અને બીજો મને મારે એની, એ પ્રકારે બે ગાથાઓ અલગ કરી, એક ગાથામાંથી બે ગાથા કાઢી રહી વાંચીએ. જુઓ જવાબ આપ્યું છે ત્યાં, જે આયુ ક્ષયથી મરણ જીવનું એમ જીન દેવે કહ્યું, તું આયુ તો હરતો નથી તે મરણ કેમ તેનું ક. કર્યું છે આયુ ક્ષયતી મરણ જીવનું એમ જીન દેવે કહ્યું તે આયુ તુજ હરતા નથી તો મરણ કેમ તારું કર્યું. થઈ ગયું ને, તું ક્યાંથી એનું કરીને તારું કેવી રીતે કરી છે? કેમ કે મૂળ તો આયુ કર્મના ઉદયવાળી વાત છે, અંતરંગ નિમિત્તની પ્રધાનતાથી. હવે જીવાડવાની વાત આવે કે હું એને જીવાડું, સમજાય છે કે નહીં? અથવા તો હું એને જીવાડું અથવા એને મને જીવાડું, તો કહે છે કે તો આયુ કર્મનો ઉદય. અહીંયા આયુ ક્ષય હતો, હવે આવશે આયુનો ઉદય આવી જશે. બરાબર, જુઓ. જે માન તો હું જીવાડું ને પર જીવ જીવાડે મુજને તે મૂઢ છે અજ્ઞાની છે વિપરીત એથી જ્ઞાની છે વિપરીત એથી જ્ઞાની છે કે નહીં? એકલું અમૃત પીરસ્યું છે ને, એકલું અમૃત છે. શું લખ્યું છે જવાબ જુઓ. જે માન તો હું જીવાડું, અમે આટલા જીવોને બચાવ્યા. જે માન તો હું જીવાડું અને પર જીવ જીવાડે મૂજને તે મૂઢ છે અજ્ઞાની છે વિપરીત એથી જ્ઞાની છે. ડાક્ટર છે ને અમે આટલા જીવોને બચાવ્યા, તો ગુરુદેવ કહે છે કે અજ્ઞાન છે, એટલે કે મૂઢ છે, મિથ્યા દ્રષ્ટિ છે, તેને આયુ કર્મ નો તો બહિરંગ નિમિત્ત છે, દૂરવર્તી છે ને, તારું એમાં ન ચાલે કાંઈ. તે બચાવ્યા ને તો ક્યારેક એમ પણ કહે છે કે હવે એક કામ કરો, એમને ઘેર લઈ જાઓ તમે, અને ઘેર લઈ જાઓ ને ભગવાનનું નામ સંભળાવો. તો છેલ્લે પણ એમ કહે છે ભગવાનનું નામ સંભળાવો. અમે તો પહેલેથી કહીએ છીએ ને કે ભગવાન આત્માની સંભાળ કરો, પહેલેથી કરો ને. અને કેમ કહે છે ઘેર લઈ જાઓ? હોસ્પિટલમાં મરે તો કે નહીં, હોસ્પિટલનું નામ બગડે, કેમ કેમ કરે ઘરે લઈ જાઓ તમે. એ ત્રણ ચાર દિવસ સળંગ મરણ થઈ જાય તો કે ભાઈ આ હોસ્પિટલ બધાના આવે છે ને, બધા મરી મરીને પાછા જાય છે, એટલે ડૉક્ટર ધીરે ધીરે કહે કે એક કામ કરો, તમે એમને હવે ઘરે લઈ જાઓ, હવે કાંઈ તેના કરતા તમે ભગવાન ખોટા અહીં કે નહીં. જીઓ આગળ. હવે ઉદયની વાત છે, હું બીજાને ન જીવાડું ને બીજો મને ન જીવાડે. છે આયુ ઉદય જીવન જીવનું એમ સર્વજ્ઞે કહ્યું તું આયુ તો દેતો નથી તે જીવન કેમ તેનું કર્યું. તું આયુ તો દેતો નથી તે ક્યાંથી જીવાડ્યું એને? ભાઈ ન્યાયથી વાત છે ને, અને પ્રથમાન યોગ આનાથી ભરેલો છે આખો. જો છે આયુ ઉદય જીવન જીવનું એમ સર્વજ્ઞે કહ્યું તે આયુ તુજ દેતા નથી તો જીવન કેમ તારું કર્યું. જીવન કેમ તારું કર્યું? એ તને આયુ દઈ ના શકે ને, તો પછી તને જીવન શબ્દ આવ્યો ને જન્મ જીવન, તો પછી એ તને જીવન ક્યાંથી દઈ શકે? આયુ તો દઈ શકતા નથી, એ તો મેં પૂર્વે પરિણામ કરીને જેટલું આયુ બાંધ્યું છે ને ત્યાં સુધી રહેવાનું છું. આ છે બધી ઔષધિ છે. આ આગળ. જે માન તો મુજથી દુખી સુખી હું કરું પર જીવને તે મૂઢ છે અજ્ઞાની છે વિપરીત એથી જ્ઞાની છે. સમજાય ને? હવે દુખી સુખી ની વાત, અમે બીજાને દુખી કરીએ છીએ, બીજાને સુખી કરીએ છીએ, પણ એ કહે છે કે એના પૂર્વના હવે પુણ્ય પાપ કર્મ, પેલું આયુ કર્મ, એ તો સામેવાળા પુણ્ય કર્મ પાપ કર્મ નો ઉદય છે, માટે એને એવી પ્રકારે અનુકૂળ પ્રતિકૂળ સંયોગોની વ્યવસ્થા જોવામાં આવે છે. ક્યારેક ઘણા એવું પણ કહેતા જોવામાં આવે, ગુરુદેવના પ્રવચન આમાં શું છે કે મારી ફેક્ટરીમાં 1000 માણસ કામ કરે છે, મારે પૈસાની બિલકુલ જરૂર છે નહીં, પણ વાત એવી છે કે હું જો ફેક્ટરી બંધ કરી દઉં ને તો 1000 માણસ રોડ ઉપર આવી જાય, મને 1000 માણસોની એ સુખી કરવાનું, એમની બધી વ્યવસ્થિત વ્યવસ્થા પહોંચાડવાનું કામ કોણ કરે છે? હું કરું છું. સમજાય છે કે નહીં? હું બંધ કરી દઉં તો એ શું ખાસે, રોડ ઉપર આવી જશે. અરે તને ખબર નથી કે એ જીવ સ્વયં એના પોતાના એ પ્રકારે સાતા વેદની પુણ્ય પ્રકૃતિ ક્રમના ઉદયને લઈને આવ્યો છે, તેની વ્યવસ્થા મળવાની છે અને તું એમાં નિમિત્ત કારણ છે. મોટો વિસ્તાર છે આ બધી ગાથાઓનો. અને ખરું જોવામાં આવે ને, નથી કહેતા ઘણા કે શિયાળાનો ટાઈમ હોય ને બધા ફૂટપાથ પર સુઈ ગયા ને બધી 100 જણને બધા સુઈ ગયા હતા ને અમે તો ધાબળા ઉડાડીને બ્લેન્કેટ ઉડાડીને આવી ગયા, કોઈને ખબર ના પડે. અને પછી કે ને 10 દિવસથી મને વિકલ્પ ચાલતો હતો પણ આજે એમ થઈ ગયું કે ચલો ભાઈ મારું કામ. એનો મતલબ ખરેખર ગુરુદેવ બહુ સરસ હોય, તે તારા દુઃખનો ઈલાજ કર્યો છે, તારા દુઃખનો ઈલાજ કર્યો. તને 10 દિવસની અંદર વિકલ્પ હેરાન કરતો હતો ને, રાગ તને હેરાન કરતો ને, તે તો તારા રાગનો ઈલાજ કર્યો છે એનો નહીં, એ તો એનો તો પુણ્યક્રમનો ઉદય. પણ તને એ રાગ હેરાન કરતો હતો ને કે બસ મારે 10 દિવસ ત્યાં વિકલ્પ મને બહુ ચાલતો, બહુ ચાલ, એનો મતલબ તું દુઃખી. આ ગુરુદેવના જવાબ છે. હવે આટલી સોચ જ્ઞાની પુરુષોની હોય છે, અજ્ઞાની તો બહાર સ્થૂળ દ્રષ્ટિથી વિચારે છે કે મેં કર્યું મેં કર્યું. અને થોડુંક કડક શબ્દોમાં ક્યારેક લઈશું પ્રવચન સારની ગાથા વાંચો 85, આજે સૂતા પહેલા એમ લખ્યું છે, મિથ્યા દ્રષ્ટિની ઓળખાણ લખ્યું છે, મિથ્યા દર્શનની ઓળખાણ એમ લખ્યું છે કે બીજા પ્રત્યે જે કરુણાનો ભાવ ઉત્પન્ન થાય છે ને, કરુણા મારવાનો નહીં પણ કરુણાનો ભાવ જે ઉત્પન્ન થાય છે ને, એ પણ લખ્યું છે કરુણાનો ભાવ ઉપજતા વેંત મારી નાખવા યોગ. કયો ભાવ? દયાનો ભાવ, કરુણાનો ભાવ પણ ઉપજતા વેંત મારી નાખવા યોગ્ય છે. એવું લખ્યું છે. એ દર્શન મોહ મિથ્યા દ્રષ્ટિની ઓળખાણ છે, ચિહ્ન લખ્યું છે. એમાં શરીર મારું છે, બીજાને મારવાનો ભાવ, એવી રીતે હું બીજાને બચાવી શકું છું એવો જે તન્મયપણે જ્ઞાનીનો નહીં પણ હું બીજાને બચાવી શકું છું ને બીજાને બચાવવાનો ભાવ ભલો છે ને, એવી જે તન્મયપણે કરુણાનો ભાવ, એ કહે છે મિથ્યા દ્રષ્ટિનું ચિહ્ન છે. પ્રશ્ન તમને સિમ્પલ પૂછું, કહ્યું નહીં કે આપણે જેમ અહીંયા કાર લઈને જતા હોય, અમદાવાદમાં તો ઘણું જોવામાં આવ્યું, અહીંયા તો ખાસ નથી જોવામાં આવ્યું, આપણે કાર લઈને જતા હોઈએ અને 4 રસ્તા પર આપણી ગાડી ઉભી રહીને પેલા કાચ એના સાફ કરવાવાળા હોય છે ને, છોકરાઓ વગેરે ખરી ઘરની હોય, બપોરની ઘરની ઘણી હોય ને ઊભા રહીને પછી આમ આમ કરે, તેના પ્રત્યે આપણને કરુણાનો ભાવ આવે કે ના આવે? અચ્છા, એ આવે તો કરુણાનો ભાવ સારો કે ખરાબ? ફસાઈ ગયા. કરુણાનો ભાવ આવે તો સારો કે ખરાબ? હવે હું તમને જવાબ આપું, એ સિદ્ધ ભગવાનના જ્ઞાનમાં એ દ્રશ્ય જણાય કે ના જણાય? ભગવાનના જ્ઞાન, અચ્છા ભગવાનને કરુણાનો ભાવ આવે કે ના આવે? આવે કે ના આવે? ભગવાન ના આવે ને, એનો મતલબ તને કરુણાનો ભાવ આવે છે ને, અને કરુણાનો ભાવ એ તો રાગ ભાવ છે ને, ભલે એ કરુણાનો ભાવ એ રાગ ભાવ એ જાતિનો મંદ કષાયના પરિણામ પણ છે, તો સરવાળે રાગ છે ને, કરુણાનો ભાવ રાગ છે. અને સવારના વ્યાખ્યાન રાગ તો પુદગલના રાગથી તો ભેદ વિજ્ઞાન કરવાનું છે. રાગ અને આત્મા જુદો છે ને, અને સરવાળી તો રાગ છે. અને ભગવાનના જ્ઞાનમાં એ જણાય છે ને રાગ નથી થતો, અને તને જણાવ્યું ને તને શું થયો? રાગ થયો ને. અને અહીંયા તો કે છે રાગથી પણ જુદા, એ રાગના કારણે તો દુઃખી છે. અને સમજો કે તે ખિસ્સામાંથી 50ની નોટ કાઢીને આપીને તો તે તો તારા રાગનો ઈલાજ કરે છે. જરાક ભાઈ ચલો, એ શું ખાય ત્યારે? એ શું ખાય જાણે તું એને? હા, અરે તો એના પુણ્યકર્મનો ઉદય છે. એ કહે છે અહીંયા ગાડી જુઓ, જે માન તો મુજથી દુઃખી સુખી હું કરું પર જીવને, તે મૂઢ છે અજ્ઞાની છે, વિપરીત એથી જ્ઞાની છે. આગળ કહે છે, 3 ગાથા છે. જ્યાં કર્મ ઉદય જીવ સર્વે, આ જવાબ આપ્યો, જ્યાં કર્મ ઉદય જીવ સર્વે દુખિત તેમ સુખી થતા, તું કર્મ તો દેતો નથી તે કેમ દુખિત સુખી કર્યા, કેમ દુખિત સુખી કર્યા? એના પુણ્યકર્મના ઉદય કે એના પાપકર્મના ઉદયને તું તો દેવા વાળો નથી, તો મેં એને સુખી કર્યો ને મેં એને દુખી કર્યો એ રહેતું નથી. જ્યાં કર્મ ઉદય જીવ સર્વે દુખિત તેમ સુખી બને, તે કર્મ તુજ દેતા નથી તો દુખિત કેમ કર્યો તને? આને મને દુઃખી કર્યો, કહે છે કે ના હું દુઃખી છું તો મારા કર્મના ઉદયના કારણે એ મને કોણ દુઃખી કરે, માટે એના પ્રત્યે મારે દ્વેષ ભાવ કરવો જોઈએ નહીં. જ્યાં કર્મ ઉદય જીવ સર્વે દુઃખિત તેમ સુખી બને, તે કર્મ તુજ દેતા નથી તો સુખિત કેમ કર્યો તને. એ મને સુખી પણ નથી કરતા, માટે એના પ્રત્યે રાગ પણ ના કરવો, દુઃખી ના કરે માટે દ્વેષ ના કરવો. એ થઈ ગઈ વીતરાગતા કી પોષક જીનવાણી. જીનવાણી વીતરાગતાનું પોષણ કરાવે છે કે નહીં? એક એક ગાથાઓ આ તો થોડાક એવા ભાવ આવે છે કે આ બધું અંદર ભરેલું છે બધું આ. અને આપણો સબ્જેક્ટ જે છે એને જબરદસ્ત સપોર્ટ કરે છે ને આ વસ્તુ. એક એક ગાથા જુઓ, સાંભળો હવે. આજ કારણથી તેને નિરંતર મરણનો ભય રહે છે, તે ભયથી સદા આકુળતા રહે છે. જેને મરણના કારણ જાણે તેનાથી ઘણો જ ડરે છે. મરણના કારણે ઘણો ડરે છે એનાથી. આપણે સફારી કેશું કેવાય, જંગલમાં ફરવા માટે જાય ને, તો પેલી બંધ ગાડીમાં જાય છે કે ખુલ્લી ગાડીમાં? અને બહાર આમ એમ ખુલ્લામાં આમ જઈએ તો શું વાંધો આવે સમીરભાઈ? ખુલ્લામાં વાઘ સી જેમ ફરતે આપણે ફરીએ તો શું વાંધો આવે? હા, કે શું થાય? મરી જવાય, ખાઈ જાય, સમજાય છે કે નહીં? હા, અને મુનિરાજ, બોલો મુનિરાજ, સમજાય છે કે નહીં? આ સમજો હવે, એક એક વાત આગળ આવશે. પરમ મિત્રનો પામ્યા જાણે એવો કહેજો. કેમ કે શરીરના સંબંધ વડે અમારું જીવન નથી. અમે તો શુદ્ધ ચૈતન્ય પ્રાણ વડે અમારું જીવન છે. આ 10 પ્રાણ અમારું જીવન નથી. અમે તો પહેલાં પણ ચૈતન્ય પ્રાણ વડે જીવતા હતા, અત્યારે પણ ચૈતન્ય પ્રાણ વડે જીવીએ છીએ, અને ભવિષ્યમાં પણ ચૈતન્ય પ્રાણ વડે જીવવાના. અને વાઘ સિંહ વરુ જે પંજો મારે ને, હા, એ ભક્ષણ કરે તો એ તો આને કરે છે ને, મારા ચૈતન્ય પ્રાણ સુધી તો એની પહોંચે જ નથી ને. ઇષ્ટોપદેશમાં ગાથા છે, ક્યાં ભીતી જ્યાં અમર હું, ક્યાં પીડા વણ રોગ, બાલ યુવા નહીં વૃદ્ધ હું, એ સૌ પુદગલ જોગ. આ તો બધા પુદગલના ખેલ છે. ક્યાં ભીતિ જ્યાં અમર હું, જ્યાં હું અમર છું ને અનાદિ અનંત, તો મને મરણનો ભય ક્યાંથી? સમયસારમાં કલસ છે, 154 કલસ છે. ભૂકંપ આવ્યો ને એ વખતે અમે જીન મંદિરમાં હતા, તલોદમાં પહેલા માળે હતા. અમારે કાકા એમનો દેહ છૂટી ગયા, એમનું વિધાન હતું તો ઉપર હતા ને પૂજા કરતા, એકદમ પ્રતિમાજી આમ આમ થવા લાગ્યું. તો શરૂઆતમાં તો ખ્યાલ ના આવ્યો, અને પછી એ જ વખતે ભૂકંપ આવ્યો કે ત્યાંનો 154 નંબરનો કલશ અમારે લગભગ 10-12 દિવસ સુધી ખૂબ ચાલ્યો હતો. કલશ યદ વજ્રે અપી પતત્યમી ભય ચલા ત્રૈલોક્ય મુક્તા ધ્વનિ. વજ્રનો પ્રપાત થાય, વજ્રનો પ્રપાત થાય, અગ્નિની વર્ષા થાય, છતાં પણ સમ્યક દ્રષ્ટિ જીવ નિશંક હોય છે, નિર્ભય હોય છે. એ જાણે છે કે મારું તો જ્ઞાન શરીર છે, અને જ્ઞાન શરીર જે ચૈતન્ય પ્રાણ છે ને, ત્યાં આજે અગ્નિની વર્ષા થાય છે, મારી સુધી પહોંચ નથી. બહારમાં ગમે તેવા પ્રકારના છેદવાવાળા શત્રુ આવે, ભાલા તીર ચલાવે, મારી સુધી પહોંચ નથી. સમ્યક દ્રષ્ટિ નિશંક છે, માટે નિર્ભય છે, મરણનો નહીં. સમ્યક દ્રષ્ટિને સાતે પ્રકારના ભય નથી હોતા. કલશ લખ્યું છે ત્યાં, મારે ખૂબ ચાલ્યો હતો એ વખતે. સમ્યક દ્રષ્ટય એવ સાહસમિદં કર્તુમ ક્ષમંતે પરમ યદવજ્રે અપિ પતત્યમી ભય ચલા ત્રૈલોક્ય મુક્તા ધ્વનિ. ત્રણ લોકના જીવો માર્ગ છોડી દે, પણ જ્ઞાની પોતાના માર્ગને છોડતા નથી. જાનંતમ સ્વમ અવધ્ય બોધ વપુષમ બોધાચ્યવંતે નહીં. એ જાણે છે કે મારું તો જ્ઞાન શરીર છે, અવધ્ય છે, કોઈના દ્વારા વધ થયું છે નહીં. આવી જાતિના જ રોજ કહે છે, નાળિયેરમાંથી જેમ ગોળો છૂટો પડી ગયો એમ પોતાના ચૈતન્ય પ્રાણને જુદા કરી લીધા છે ને. બસ હવે ક્યાં પ્રશ્ન છે મારે? આગળ આવશે, આપણે કાલે વાંચીશું. સમ્યક દર્શન થયું ને, શાંતિ સમજો, સમ્યક દર્શન થયું એટલે મરણનો ભય નીકળી ગયો, નંબર એક વાત, મરણનો ભય. અને પછી એ જ માર્ગ ઉપર આગળ ચાલે છે ને તો મરણ નીકળી જાય છે. વાત ખ્યાલ આવે ને, સિસ્ટમ ખ્યાલ આવી ને. સમ્યક દર્શન થયું તો શું થઈ ગયું? મરણનો ભય નીકળી ગયો.
અને હવે એ મેક્સિમમ કિંચિત અર્ધ પૂતગલ પરાવર્તનમાં ક્યાં જશે? મોક્ષમાં. એટલે મરણ ઉપર ચોકડી વાગી ગઈ. પેલા મરણના ભય ઉપર ચોકડી વાગી અને પછી મરણ ઉપર ચોકડી વાગી ગઈ. અને જે આવા પરિણામ માત્ર થી ભિન્ન ભગવાન આત્માની અનુભૂતિ નથી કરતા ને, એને અત્યારે મરણનો ભય છે અને એના ફળમાં એકેન્દ્રિયમાં નિગોદમાં ચાલ્યા જાય છે. એક શ્વાસમાં 18 વાર જન્મ મરણ કરવા પડે, 18 વાર જન્મ મરણ કરવા પડે. હમણાં જ વાત થઈ ને મિથ્યાત્વનું પાપ જાય છે નિગોદની અંદર, અપર્યાપ્ત અવસ્થાની અંદર ક્ષુદ્ર ભવજી કહ્યા ત્યાં ચાલ્યો જાય. અત્યારે પણ મરણનો ભય, સમ્યક દર્શન નથી ને, એટલે મિથ્યા દર્શનને મોટું પાપ કહ્યું છે. જાય છે ત્યાં આગળ ને એ એક શ્વાસમાં 18 વાર જન્મ મરણ કરે છે. અને આ બાજુ સમ્યક દર્શન થયું ને, ચૈતન્ય પ્રાણ વાળે મારું જીવન છે. એટલે આપણે લખ્યું ને ધર્મનું મૂળ સમ્યક દર્શન છે, ધર્મનું મૂળ સમ્યક. 11મી ગાથા જુઓ, વાંચીએ છીએ થોડુંક આમાંથી. અને હું જે બોલ્યો ને એ સામેના પેજ ઉપર જરા જોઈ લે, 63 કાલે તો આવશે, ફરીથી રિપીટ કરીશું. 63 સાંભળજો. તો સાચો ઉપાય શું છે? આવીને સાંભળજો. સમ્યક દર્શનાદિક થી પર્યાયમાં અહમ બુદ્ધિ છૂટે. આની તો કાલે આપણે ધરાઈને ચર્ચા કરીશું આ 4 લીટીની તો, પણ અત્યારે થોડુંક સેમ્પલ ખ્યાલ આવે ને. જીવો તમારા નથી આપણે ટીવીમાં એવું એક એપિસોડમાં છેલ્લે મૂકે કે કાલે તો જોવું જ પડશે, હા એવું કંઈક કરીને મૂકીએ ને આપણે થોડુંક. હા, સમ્યક દર્શનાદિક થી પર્યાયમાં અહમ બુદ્ધિ છૂટે. પોતે જ અનાદિ નિધન ચૈતન્ય દ્રવ્ય છે, તેમાં અહમ બુદ્ધિ આવે અને પર્યાયને સ્વાંગ સમાન જાણે તો. હવે બોલો જો સાથે શું થાય? મરણનો ભય રહે નહીં અને સમ્યક દર્શનાદિકથી જ જ્યારે સિદ્ધ પદ પામે ત્યારે જ શું થાય? મરણનો અભાવ. કેટલી સરસ વાતો લખી છે. પહેલા મરણનો ભય ટળી ગયો અને પછી મરણનો શું થઈ ગયો? અભાવ. એટલા માટે ગુરુદેવશ્રીએ વર્ષોના વર્ષો સુધી ધોધમાર જે તત્વનો ઉપદેશ આપ્યો, સમ્યક દર્શનનો ઉપદેશ આપ્યો, સમ્યક દર્શનનો ઉપયોગ. અને વધારે શું કહીએ, આ સમયસાર ગ્રંથરાજ છે ને, સમયસાર ગ્રંથરાજ એ 6મા 7મા ગુણસ્થાનમાં ઝૂલવાવાળા વિતરાગી સંતોય ગ્રંથ લખેલો છે. હિતેનભાઈ સમજો જરા ધ્યાનથી વાત, એમને લખેલો છે. છતાં વધારે શું કહું કે એમને 4થા ગુણસ્થાનવાળાની ફેવર કરી છે ભાઈ. વાત સમજાય છે કે 4થા ગુણસ્થાનવાળાની ફેવર કરી છે આમાં. મને 7મા કરતા 4થું ઊંચું નથી બતાવ્યું એમને, પણ એ 7મા ગુણસ્થાનમાં છે ને 6ઠા સ્થાનમાં, પણ એમને દરેક અધિકારની અંદર મુખ્યતા 4થા ગુણસ્થાનમાં કેવી સ્થિતિ હોય છે. 4થા ગુણસ્થાનમાં કે ચેતન અચેતન દ્રવ્યનો ઉપભોગ ઇન્દ્રિયો વડે જે જે કરે સુ દ્રષ્ટિ તે સૌ નિર્જરા. ચક્રવર્તી 6 ખંડમાં છે, 96,000 રાણીઓને ભોગવે છે. ભોગવે છે કે ભોગના કાળમાં પણ ભોગના પરિણામ વખતે પણ સમ્યક દ્રષ્ટિને સંવર નિર્જરા થઈ રહી છે. ભોગના પરિણામથી નહીં, ભોગના પરિણામ વખતે એ વખતે સમ્યક દ્રષ્ટિ જીવને એક ચોકડી કસાયનો અભાવ છે એટલી શુદ્ધ પરિણતિ ચાલે, શુદ્ધ પણ એના બળે એ વખતે પણ સંવર નિર્જરા ચાલુ છે. એટલે અહીંયા ગાડી સમજો, એ ચક્રવર્તી જ્યારે મુનિ થઈ ગયા ને એ વખતની વાત નહીં, સંવર નિર્જરા જે વખતે 6 ખંડના વૈભવમાં છે. ભરતજી ઘરમે હી વૈરાગી, 1000 રાણીઓના ભોગ, એ એ અહીંયા દરેક 4થા ગુણસ્થાનની ભૂમિકાનો મહિમા બતાવે છે 4થામાં. અને આ કામ તું ઘરમાં રહીને પણ કરી શકે છે, ઘરમાં રહીને કરી શકે છે. હા, ઘણી વાર કહું કે આપણે ત્યાં વસ્ત્રાપુરમાં જેમાં ટોડરમલજી સાહેબ બેઠેલા છે ને, સોગાનીજી સાહેબનું ચિત્ર છે, આપણે શ્રીમદજીનું ચિત્ર છે, આજે વિતરા 2 મિનિટમાં પૂરું પણ ગયું. આ વિતરાગી સંતો છે ને, કોઈને એમ થાય કે ભાઈ આ તો વિતરાગી સંતોનું તો જંગલમાં રહેવાનું કામ, એ બધું તો આપણાથી ન થાય. અને ગુરુદેવશ્રી વગેરે તો બાલ બ્રહ્મચારી જીવ, એ પણ આપણાથી તો એવા પરિણામ નથી બની શકતા ને. તો આપણે ધર્મ કેવી રીતે કરીએ? તો આ બધા જે ચિત્રપટ લગાવે છે ને ટોડરમલજી સાહેબના, શ્રીમદજીનું, ટોડરમલજીનું, સોગાનીજી સાહેબનું, બનારસી દાસજીના, એ જે ચિત્રપટ લાગેલા હોય છે ને, એ તને એટલા માટે ચિત્રપટ લગાવ્યા છે કે આ જે ગ્રહસ્થ હતા, એમ ટોડરમલજી સાહેબના 2 પુત્ર હતા, હરીશચંદ્રને ગુમાની રા, પણ એમને આવી ભૂમિકા હોવા છતાં, ગ્રહસ્થ છતાં પણ એમને ધર્મની આરાધના કરી, કદી કે ના કરી. બનારસી દાસજીએ 3 વાર લગ્ન કર્યા હતા ને, નવ સંતાન છતાં પણ મોક્ષ માર્ગમાં હતા ત્યાં આગળ. સોગાનીજી સાહેબ એક રાતમાં સમ્યક દર્શન છે કે નહીં, એટલે એ બતાવવું છે કે મારે તો હવે આ બધું લઈને બેઠો છું, મારે ધર્મ કેવી રીતે થાય, કે આ બધા ચિત્રપટ એ બતાવે છે કે આ બધાને તું આગળ નહીં કર, ખોટા બહાના નહીં બતાવ, આ બધું હોવા છતાં પણ તું અંદરમાં રાગથી ભિન્ન ભગવાન આત્માની અનુભૂતિ કરવા માંગે તો તું કરી શકે છે. એટલે તારે એ બધી જ કોઈ ચિંતા કરવાની જરૂર, તું એક વખતે પુરુષાર્થ ઉપાડી જા, બરાબર એ પ્રમાણે છે લઈશું.